તારીખ 4/12/1982, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 126 અને 127 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 34.
ક્રમબદ્ધ સિદ્ધ કરવાનો હેતુ અકર્તા પણ બતાવવાનો છે. પોતાની પર્યાયનો આત્મા અપેક્ષા એ કરતા છે. કરતું તો ગુણ છે, કરતું તો સ્વભાવ છે, તો પણ કરતા બુદ્ધિએ પર્યાય કરી શકાતી નથી. કોઈ પણ પદાર્થના પરિણામનો કરતા તે પદાર્થ છે, તો પણ પ્રત્યેક પદાર્થની પોતાના દ્વારા કરાયેલી પર્યાય અવસ્થા, જે પોતાના દ્વારા જ કરાયેલી છે ને બીજાના દ્વારા કરાયેલી નથી, એવી પર્યાય પણ પોતાના વસ્તુના ગુણધર્મ અનુસાર સુનિશ્ચિત છે એમ કેમ છે. અને એ જે પ્રત્યેક સમયની સ્વકાળની સુનિશ્ચિત અવસ્થા, એમાં હેરફેર કરવાનો કોઈ પણ રીતે સંભવિત નથી. એમાં ફેરફાર કરવાનું કોઈ રીતે શક્ય નથી. એવું વસ્તુના સ્વરૂપનું જ્ઞાન કરીને જીવ કોઈ પણ પર્યાયમાં કાંઈ પણ હેરફેર કરવા સંબંધીની આકુલતાથી વિરામ પામે, એમાંથી બોધ શું નીકળે છે કે પોતાની કે પરની પર્યાય સંબંધી ફેરફાર કરવાની જે બુદ્ધિ છે, અભિપ્રાય છે, એનો અભિપ્રાય મટી જાય અને રાગ આવે તે રાગ પણ એનો મટી જાય. રાગ બે પ્રકારે થાય છે, એક અભિપ્રાય સહિત થાય છે અને એક અભિપ્રાય રહિત પણ થાય છે. કોઈ વાર અભિપ્રાયથી વિરુદ્ધ પણ રાગની ઉત્પત્તિ થાય છે અને ત્યારે તે રાગનો નિષેધ આવે છે કે આ રાગ ન હોવો જોઈએ. એમ વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું સુનિશ્ચિત નિર્ણયમાં થાય ત્યારે એનો અભિપ્રાય બંધાઈ જાય છે કે વસ્તુ આવી જ છે. એથી વિરુદ્ધ જો રાગાદીની ઉત્પત્તિ થાય તો એનો નિષેધ આવે છે કે આ બરાબર નહીં, મારા નિર્ણયથી વિરુદ્ધ વિકલ્પ છે અથવા વસ્તુના સ્વરૂપથી વિરુદ્ધ વિકલ્પ છે. તેથી જ્ઞાન એનો નિષેધ કરે છે, વસ્તુના સ્વરૂપને અનુસરતું જ્ઞાન એનો નિષેધ કરે છે. આમ તો એમ લીધું છે, હજી આગળ 320 આગળ આવે છે ને, આ 308-11 એ અધિકારની પીઠિકા બાંધી છે અને ત્યાર પછી 320 ગાથા આવે છે. એમાં વિશે એમ છે કે જ્ઞાન જાણે છે, એ પણ અહીંયા એવી રીતે લાગુ પડે છે કે જે જીવ પોતાના જ્ઞાનને ચૂકે છે, જ્ઞાનને ચૂકે છે એટલે હું જ્ઞાન સ્વરૂપ છું ને માત્ર જાણું છું, જાણવા સિવાય એથી અધિક મારું કોઈ કાર્યક્ષેત્ર નથી, માત્ર જાણવું એટલું જ મર્યાદિત મારું કાર્ય છે, એવું જે ચૂકે છે એટલે જ્ઞાનને ચૂકે છે. તે જીવ આ કરું ને તે કરું, આ કરું ને તે કરું એમાં પડે છે. કર્તૃત્વની ઉલઝનમાં જે પડે છે, ઉલઝીને કર્તૃત્વમાં પડે છે, એ જ્ઞાનને ચૂકે છે ત્યારે પડે છે. જો એ જ્ઞાનના ભાનમાં રહે, જ્ઞાનની મર્યાદાના ભાનમાં રહે, એટલે પોતાની મર્યાદાના ભાનમાં રહે કે મારું કાર્ય તો માત્ર જાણવું તેટલું જ છે, તો જ્ઞાનના ભાનમાં રહેલો પોતાના જ્ઞાનને નહીં છૂપતો એવો જીવ કર્તૃત્વમાં આવતો નથી, અને અકર્તૃત્વપણે રાગ થઈ જાય, નથી કરવો છતાં થઈ જાય, તો એનો જ્ઞાન એનો નિષેધ કરે છે કે મારું કાર્ય તો માત્ર જાણવું એટલું છે, કરવું એ મારું કાર્ય નથી. એમ ક્રમબદ્ધ સિદ્ધ કરીને પણ એની પાછળ જે હેતુ છે એ તો આ અકર્તૃત્વ બતાવવાનો જ હેતુ છે. જે અકર્તૃત્વ જ્ઞાનાનુભવથી સિદ્ધ થાય છે તે જ અકર્તૃત્વ પર્યાયની ક્રમબદ્ધતાથી સિદ્ધ થાય છે. સિદ્ધાંત તો એક જ સિદ્ધ થાય છે, એના પરખા બે પડે છે, પણ એક જ સિદ્ધાંત સિદ્ધ થાય છે. જ્ઞાનમાં રહીને અકર્તાપણે રહે કે પર્યાયની સુનિશ્ચિતતા જાણીને એના કરવાપણાનો એનો ભાવ વિરામ પામે, બંને એને વિતરાગતામાં જ લાવે છે, અકર્તૃત્વને જ છોડાવે છે. ક્રમબદ્ધ સિદ્ધ કરવાનો હેતુ અકર્તાપણું બતાવવું છે. હવે ક્રમબદ્ધ સિદ્ધ કરવું છે એટલે ક્રમબદ્ધ નથી ને સિદ્ધ કરવું છે એમ પણ નથી. છે એને ન્યાયથી રજૂઆત કરવી છે, એને સિદ્ધ કર્યું એમ કહેવામાં આવે છે. એટલે સિદ્ધ કર્યું એનો અર્થ એ છે કે એમાં બાધા નથી. ક્રમબદ્ધ વસ્તુના પર્યાયોને ક્રમબદ્ધપણે સ્વીકારવા એમાં કોઈ બાધા નથી. કુતર્કથી અનેક બાધાઓ છે એમ રજૂઆત કરી શકાય કે કોઈ જીવ સ્વચ્છંદે ચડીને એમ વિચારશે આવા ક્રમબદ્ધપણાના સિદ્ધાંતને પકડીને, એનો છળ પકડીને કે હું અનિષ્ટ કાર્ય કરું છું તો એ પણ ક્રમબદ્ધ થવાનું હશે, માટે થયું એમ કોઈ છળ પકડશે તો કહે છે કે છળ તો કોઈ પણ તબક્કે કોઈ પણ જીવ પકડી શકે છે, એમાં એકલા ક્રમબદ્ધના સિદ્ધાંતથી છળ પકડશે એવું નથી. કોઈ પણ સિદ્ધાંતને અનુસરવામાં છળ પકડનાર તો છળને જ પકડે છે, અને એનો ગુણ લેનાર એમાંથી ગુણ જ લીએ છે. એ તો એની પોતાની કોઈ પણ જીવની યોગ્યતા અનુસાર પરિણામ છે, એમાં સિદ્ધાંત તો નિમિત્ત માત્ર છે. ગુણ થવામાં નિમિત્ત છે ને દોષ થવામાં નિમિત્ત માત્ર છે. જેવું નિમિત્ત બનાવે એવું એને નિમિત્ત તરીકે લાગુ પડે છે. કહે છે કે ક્રમબદ્ધ સિદ્ધ કરવાનો હેતુ અકર્તા બતાવવું છે, અકર્તા પણ બતાવવું છે કે કર્તૃત્વ ભાવે કોઈ પણ પર્યાયની, કોઈ પણ પદાર્થની પર્યાયને કરી શકાતી નથી. પર પદાર્થને તો કરી શકાતા જ નથી, પણ સ્વપદાર્થની પર્યાય પણ કર્તૃત્વ રાગના કર્તૃત્વ પ્રમાણે કરી શકાય છે એવું વસ્તુનું સ્વરૂપ નથી. જી માને તો નથી ને ન માને તો પણ નથી, આમ છે. એક તત્વના પરિણામ બીજું તત્વ કરે એમ તો ત્રણ કાળમાં બનતું નથી. તો એક પદાર્થના પરિણામ બીજો પદાર્થ કરે એવું તો કદી કોઈ કાળે બનતું નથી. કે આ જીવ શરીરના પર્યાયોને કરે એ જીવની ભ્રાંતિ છે, વસ્તુના સ્વરૂપમાં તો એમ બની શકતું નથી. ગુરુદેવ શ્રી એક વાર દ્રષ્ટાંત આપ્યો હતો કે એક ભાઈ એમ કહ્યું કે તમે એમ કયો છો કે જીવ શરીરના કાર્ય કરતો નથી, તો જો હું તમને પ્રત્યક્ષ નજરે દેખાડી દઉં કે હું જીવ મારા શરીરનું કાર્ય કરું છું, જો આ મેં હાથ લાંબો કર્યો, જો આ મેં વાળ્યો, પાછો સીધો કર્યો ને પાછો વાળ્યો, જેટલી વાર સીધો કરું જેટલી વાર વાળું બધું કરી શકું છું કે નહીં. કે ગુરુદેવ શ્રી કહે કે આમ માણસ ને તો ભેગા ભેગો આમ પણ વિચાર કે આમ વાળે છો તો આમ વાળી નાખે મારી તને ભ્રાંતિ થાય છે. તો માણસ દલીલ એમ કરે છે કે રાગ થયો અને કાર્ય થયું, રાગે કાર્ય કર્યું એમ સ્પષ્ટ દેખાય છે. એવા અનેક જગતના કાર્યો છે કે જે રાગ દ્વારા થતા જોવામાં આવે છે. તો રાગ કાંઈ કામ કરતો નથી જડ પરજકણોમાં એમ કેમ માનવું? અને આ એક ભ્રાંતિનું મોટું સ્થાન છે કે જગતની એક રચના જ કોઈ એવી છે કે જે અસત્યનો આગ્રહ કરાવે છે. શ્રીમદ્જીનું વચન છે, જગતની રચના એવી છે કે અસત્યનો આગ્રહ કરાવે, સત્યનો નહીં પણ અસત્યનો આગ્રહ કરાવે. એટલે શું કે અનેક પ્રકારે જીવ અને જળના કાર્યોમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ અનેક પ્રકારે એવા એવા બને છે કે જાણે જળ જીવનું કાંઈક જીવ ઉપર જીવના પરિણામ ઉપર કાંઈક અસર ઉપજાવે છે અને જીવના પરિણામ જળ ઉપર અસર ઉપજાવે છે. એમાં આખો કરણાનો યોગ છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધનો અધિકાર છે. પ્રકરણ જ એટલું છે કે જીવને જેટલી ડિગ્રીનો રાગ થાય એવા બિલકુલ એટલી ડિગ્રીના કર્મ પ્રકૃતિના બંધન થાય. એમાં તો કોઈ કાળે કાંઈ ફેરફાર થાય નહીં. જો જીવના પરિણામને લઈને જળમાં કાર્ય થયું કે નહીં, વળીકર્મનો ઉદય આવે, સ્વરૂપનું આગમનું માં નિરૂપણ છે એકો, એ જગતના તમામ મિથ્યા દ્રષ્ટિ જીવોથી વિરુદ્ધ છે. બધા જ જીવો એમ માને છે કે એકનું કામ બીજો કરે, છેવટે કાંઈ નહીં તો ભગવાન ભક્તનું કરે. અને આપણે પણ બીજાનું ખરાબ ભલે ન કરી શકીએ પણ સારું કરવા ઈચ્છીએ તો જરૂર કાંઈક ને કાંઈક આપણે કરી શકીએ, ન કરી શકીએ, મદદ ન કરી શકીએ, થોડીક મદદ ન કરી શકીએ. એક તત્વનું પરિણામ બીજું તત્વ કરે એ વસ્તુના સ્વરૂપમાં નથી. અને આવા જ વસ્તુ તત્વના જ્ઞાનમાં વિતરાગતાનું બીજ રહેલું છે. જો એક પદાર્થનું કાર્ય બીજો પદાર્થ ન કરે તો આ જીવ પણ શરીરથી માંડીને જગતના કોઈ પણ કાર્યો કરી શકે એમ રહેતું નથી. અને એમાંથી જ વિતરાગતાનો જન્મ થાય છે કે જો હું કરી શકતો નથી તો મારે કરવાનો રાગ કે નહીં કરવાનો દ્વેષ એ કાંઈ કર્તવ્ય જ રહેતો નથી. જે સમયે જે દ્રવ્યની જે ક્રમબદ્ધ પર્યાય થાય છે તેનો કરતા અન્ય દ્રવ્ય નથી એમ કહીને સિદ્ધ એમ કરવું છે કે જીવ છે તે રાગનો કરતા નથી. જીવ તો જ્ઞાન શ્રદ્ધા આનંદનું કાર્ય કરે છે, એનો સ્વભાવ છે. એ સ્વભાવરૂપ કાર્ય કરે, સ્વભાવને અનુસરીને કાર્ય કરે, પણ સ્વભાવની વિરુદ્ધ જઈને કાર્ય કરે એવો કાર્ય કરવાનો જીવનો ધર્મ નથી. એ જીવનો ધર્મ નહીં હોવાથી છતાં જીવ કરે તો તેનો અધર્મ છે. જીવનો ધર્મ નથી પણ એનો અધર્મ છે એમ નક્કી થાય છે. પર્યાયમાં ધર્મરૂપ પરિણામ છે અને અધર્મરૂપ પરિણામ છે. જો જીવ પોતાના શ્રદ્ધા જ્ઞાન અને આત્માના આનંદનું કાર્ય કરે તો એ જીવનો ધર્મ છે. આકુલતા આદિ કરે, મિથ્યા શ્રદ્ધાને વિપરીત જ્ઞાન કરે તો એ જીવનો અધર્મ છે. રાગ કરે તે પણ જીવનો અધર્મ છે. કેમ કે સ્વરૂપે પોતે વિધાત્મા ઉતારવું હોય તો ઉતરે. જીવ અન્ય દ્રવ્યનો કરતા નથી એમ કહીને સિદ્ધ એમ કરવું છે કે જીવ છે તે રાગનો પણ કરતા નથી, કેમ કે અન્ય દ્રવ્યના કાર્ય કરવા સંબંધીનો પછી રાગ કરવાનો સવાલ નથી. અન્ય દ્રવ્યનું કરતો નથી તો અન્ય દ્રવ્યના કાર્ય કરવાનો રાગ કરવાનો પ્રશ્ન રહેતો નથી. અથવા બે દ્રવ્યો બે પદાર્થો ભિન્ન હોવા છતાં એ બે પદાર્થોની ભિન્નતા નહીં રહેવાનું કારણ અથવા માધ્યમ રાગ છે. આ અત્યારે શરીર અને જીવનો જે સંયોગ છે, એક મનુષ્ય જેને નામ આપવામાં આવે છે કે આ મનુષ્ય છે, ફલાણો મનુષ્ય છે, તો મનુષ્ય છે ત્યાં શું છે, સંયોગી પર્યાય છે. એક જીવ છે અને શરીરના ફૂદગળોનું એ જીવ સાથે સંબંધ પણ છે. ક્યાંથી કે આયુષની આદિથી માંડીને આયુષ્ય અને કર્મના અંત પર્યંત કેટલો સંબંધ અને સંયોગ રહે છે શરીરના ફૂદગળોનો, તેમાં પણ તેના તે પૂતગોળો રહે છે એવું કાંઈ નથી. અનંતા આવે છે ને અનંતા જાય છે, ફેરફાર થાય છે. કહે છે કે એવું જે જીવ અને શરીરનું જે સંબંધપણું છે એમાં બંને જુદા હોવા છતાં જોડાણ શેનેથી છે કે રાગથી છે. જો રાગ ન હોય, જો જીવને શરીરનો રાગ ન રહે તો શરીર એક બાજુમાં પાડોશમાં રહેલું ખોખું છે. હીરાની ડાબલીમાં હીરો જુદો ને ડાબલી જુદી, હીરાના ગુણધર્મ જુદા ને ડાબલીના ગુણધર્મ જુદા. ભલે ડાબલીમાં હીરો રહ્યો છે તો પણ હીરો તે ડાબલી નથી ને ડાબલી તે હીરો નથી,
જુદા જુદા.
એવું જ આ ચૈતન્ય હીરો છે એને સંયોગમાં રહેલી આ ડાબલી છે એના ગુણધર્મને એને કાંઈ લેવા દેવા
નથી.
એક જળ છે ને એક ચૈતન્ય છે, વિતરાગી મુનિ છે, એની જે બાહ્યચર્યા છે જંગલમાં નગ્ન દિગંબરપણે કોઈ પણ ઋતુમાં એ રહે છે, ચાહે ઉનાળો હોય શિયાળો હોય કે હમણાં વરસાદનું તોફાન થયું એવું તોફાન હોય, લોકો ઘરમાં ભય પામતા હતા એ વખતે વિચાર આવ્યો હતો મુનિઓનો. આપણે તો ઓલી વિચારધારા આ બાજુ છે ને, મુનિઓનો વિચાર આવ્યો હતો કે આવું તોફાન હોય તો મુનિઓ જ્યાં હોય ત્યાં જંગલમાં ઝાડ નીચે બેઠા હોય. સામાન્ય રીતે ચોમાસામાં મુનિ કોઈ ને કોઈ ઝાડ નીચે વસે છે, તો એ ઝાડ નીચે બેઠા હોય ને એમાં આવું તોફાન થાય તો આ ઝાડ માથે પડશે એમનો વિચાર આવે કે માથે પડશે તો આ ડાબ એમ શરીરને ગમે તે થાય, છુંડાય જાય ગમે તે થાય શરીરનું, ચૈતન્યના પ્રદેશમાં એક પ્રદેશને અવ્યાબાધ એવા ચૈતન્ય સ્વરૂપને કાંઈ પણ બાધા થાય એવું બનતું નથી. શરીરને થાય પણ વેદના થાય કે નહીં જીવને? જીવને જ્ઞાન થાય, જીવને વેદના ન થાય પણ જીવને જ્ઞાન થાય. જીવને જ્ઞાન થાય તે વેદનાનું જ્ઞાન થાય તે પણ જીવને જ્ઞાન થાય, પણ વેદનાનું જ્ઞાન થાય એટલે જીવને વેદના થાય એમ છે. આવું છે એ રીતે રાગનો પણ કરતા નથી અને રાગનો કરતા જીવ થાય છે ત્યારે રાગનો કરતા થવાના કાળમાં અભેદ બુદ્ધિ થાય છે. શું થાય છે? બહુ જૈન દર્શનમાં આ વિષયનું વિજ્ઞાન બહુ ઝીણું સૂક્ષ્મ કાંતેલું છે, બહુ ઝીણું કાંતેલું છે કે કોઈ પણ જીવ રાગને કરતા ભાવે કરે છે ત્યારે એને કરતાપણાના કાળમાં હું કરું છું એવો જે ભાવ છે એ તે પ્રકારના રાગાદી વિભાવિત પર્યાય સાથે એકત્વ સાધે છે અથવા અભેદપણ સાધે છે. જો એ રાગ થવાના કાળમાં પણ જ્ઞાનમાં સ્થિર રહીને જ્ઞાનમાં એકત્વ કરીને જ્ઞાનને ગ્રહણ કરીને ભેદ જ્ઞાનના ઘણા જ્ઞાનાભ્યાસના ગ્રહણ કરવાના પ્રયપુરુષાર્થ પૂર્વક જો એ જ્ઞાનને ગ્રહણ કરી શકે તો રાગને કરતા ભાવે એ ગ્રહણ કરે નહીં. ત્યારે જ્ઞાનથી ભિન્ન એવો રાગાંશ થતો જણાય, કરું છું એમ ન જણાય. શું સાધક દશામાં જ્ઞાનથી ભિન્ન એવો રાગ થતો જણાય તો પણ કરું છું એમ ન જણાય, એ રાગનું અકર્તાપણું છે. સાધક દશામાં રાગાદીનો સંપૂર્ણ અભાવ નથી, આંશિકપણે જે રાગાદીનો સદભાવ છે પછી ગમે તે શુભ કે શુભ હો પણ તે શરીરને કારણે શરીરના સંગે ઉત્પન્ન થતી જે વેદના, એ વેદનાને ભૂલવાનો શું પ્રકાર છે કે વેદનાથી છૂટવાનો ને વેદના રહિત થવાનો ને વેદનાના દુઃખના અભાવને વેદનાના કાળમાં જ જો એને ઉપલબ્ધ કરવો હોય તો એને ભિન્નપણું એનાથી થવું ઘટે છે. જો રાગાદીથી ભિન્નપણું થાય તો વેદનાથી પણ ભિન્નપણું થાય. વેદનાના સદભાવમાં પણ વેદનાનું દુઃખ અનુભવાય નહીં, વેદનાનું જ્ઞાન થાય. વેદના કેવી થાય છે, ઓછી થાય છે, ઘટે છે, વધે છે, એ બધું જ્ઞાનમાં ખબર પડે, જ્ઞાનમાં જણાય, પણ મને થાય છે એમ જણાય નહીં. આવું છે વેદનાના કાળમાં અંદર આનંદની મોજ કરે, નારકીના ભાવમાં અંતર સુખરસ ઘટાઘટી એમ બીજું છે. કોઈ કલ્પના નથી કરી, કોઈ કલ્પનાનો વિષય નથી, પણ એ એક વાસ્તવિકતાનો વિષય છે. આ રીતે થાય છે કે અન્ય દ્રવ્યનો કરતા નથી, અન્ય દ્રવ્યના પરિણામનો કરતા નથી, તો એમ સિદ્ધ કરવું છે કે જીવ રાગનો પણ કરતા નથી. કેમ કે અન્ય દ્રવ્ય સાથે સંબંધ જોડનાર કોઈ માધ્યમ હોય, વચ્ચેનું સાધન હોય તો તે રાગ છે. રાગ કહો, મોહ કહો, દ્વેષ કહો, જે કોઈ પ્રકારના પરિણામ છે તે, એ તમામ વિકારી પરિણામનો પણ જીવ કરતા નથી. કરતા નથી એટલે એનાથી ભિન્ન એવા જ્ઞાનાદિનો કર છે તે મુખ્ય છે. આ શરતથી આ વાત માનવી જોઈએ, બીજી શરત, બીજી વાત, બીજી રીતે નહીં તો એને ક્રમબદ્ધ સ્વીકાર્યું છે, નહીં તો એને ક્રમબદ્ધ સ્વીકાર્યું લડાઈથી. આમ વાત છે. પણ હું બોલો રાગને પુરુષાર્થ મહિનો છે કે મારે સમ્યક દર્શન કરવું છે. અરે સમ્યક દર્શન કરવું છે એમ નહીં, મારે પુરુષાર્થ કરવો છે. અરે મારે મોક્ષનો પુરુષાર્થ કરવો છે. શું આવા બધા પરિણામને જીવે પુરુષાર્થનું સ્વરૂપ માન્યું છે. અને જો પર્યાય ક્રમબદ્ધ હોય તો આવા પરિણામ કરવાનો સવાલ રહેતો નથી, તેથી પુરુષાર્થ પણ રહેતો નથી એવું માનવામાં આવે છે. એ આ વિષયને સાંગોપાંગ જેમ છે એમ સમજ્યા નથી, એ સ્પષ્ટ છે. કેમ કે પુરુષાર્થનું સ્વરૂપ જ નથી. એવો રાગ થવો તે કોઈ પુરુષાર્થનો સ્વરૂપ નથી, એ તો રાગ છે. પુરુષાર્થ તો સહજ અકૃત્રિમપણે થનાર વિરિગુણનું પરિણમન છે કે જે સહજપણે જ્ઞાનાદિની સાથે આત્માના પરિણામમાં એક બળ અથવા વેગને પકડે છે, કે જેને લઈને એને આત્મજ્ઞાન છે, સ્વસંવેદન છે. જે સ્વસંવેદનના બળને લઈને એને રાગનું વેદન નથી, જ્ઞાનનું વેદન છે અને રાગનું વેદન નથી. રાગ હોવા છતાં એમ છે, સ્વસંવેદનના બળને લઈને જ્ઞાનનું વેદન રહે છે અને રાગનું વેદન રહેતું નથી. મળી બળને લઈને, ચારિત્રના બળને લઈને સ્વરૂપ સ્થિરતા રહે છે અને જીવ પરમાં અસ્થિર થઈને જતો નથી. પરિણામપણે એમ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર આદિના શુદ્ધ પરિણામને રચે અને એની શક્તિ લોકો નથી જોઈ શકતા, વાછડાને જોવે છે. એમ શાંત પરિણામમાં આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર અને શાંતિનું બળ કેટલું છે એ જગતના જીવોને અરૂપી પરિણામ દેખાતા નથી. એટલે એનો પુરુષાર્થ નથી દેખાતો, પણ હા હો ને ધમાલ કરે, મોટી મોટી પૂજાઓ કરે, મોટી મોટી યાત્રાઓ કાઢે, અનેક પ્રકારના વિધિ વિધાન કરે અને ધમાલ બારમાં કરે, ત્યારે એમ કે આ કેટલા કામ કરે છે, કેટલું કામ કરે છે. ઘણો પુરુષાર્થ હોય, ઘણો પુરુષાર્થ કે છે, એ પુરુષાર્થનું સ્વરૂપ છે નહીં. એમ જીવ તો સ્નાન, શ્રદ્ધા અને આનંદનું કાર્ય કરે છે, ખરેખર રાગનું કાર્ય કરવું એ જીવનું સ્વરૂપ નથી, અને ખરેખર જીવ રાગનો કરતા પણ નથી. મિથ્યા બુદ્ધિ એ જ્ઞાનને ચૂકીને રાગનો કરતા પણ માને છે, તેથી તેને મિથ્યાત્વ કહેવામાં આવે છે. 126 127 જીવ જ્ઞાન અને આનંદના પરિણામે ઉપજતો થકો રાગના પરિણામનું કારણ નથી. સમયસારની 308-11 ગાથામાં પ્રવચનનો વિષય ચાલુ છે. તો શું કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ એમ અનુભવ કરે છે, પોતાના અંતરંગમાં એવો અનુભવ કરે છે કે આ જીવ જ્ઞાન અને આનંદના પરિણામે ઉપજી રહ્યો છે, જ્ઞાન ને આનંદ આદિ શક્તિઓ સ્વરૂપ છે મારું, એવા સ્વરૂપે હું છું અને જ્ઞાન ના આનંદના પરિણામે ઉપજતો થતો, એવું જે મારું ઉપજવું છે જ્ઞાન ને આનંદના પરિણામે, અને એવું જે શક્તિના સ્વરૂપે રહેવું છે મારું જ્ઞાન ને આનંદ આદિ શક્તિએ, તે રાગનું બિલકુલ કારણ નથી. આ આત્મા પોતે રાગનું બિલકુલ કારણ નથી એમ કહેવું છે, તે રાગના પરિણામનું કારણ નથી. એટલે હું પોતે રાગના કાર્ય રૂપે નથી ને રાગના કારણ રૂપે પણ નથી. કારણ રૂપે નથી તો કાર્ય રૂપે હોવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. જે જીવ પોતાના સ્વરૂપને જુએ છે અને અનુભવે છે, જે જીવ પોતાના સ્વરૂપને જુએ છે અને પોતાના સ્વરૂપને અનુભવે છે, એ આમ જુએ છે કે હું રાગનું કારણ જ નથી, રાગ થાય એવું મારામાં કોઈ કારણ જ નથી, મારા સ્વરૂપને વિશે જો એ કારણ નથી તો રાગનું કાર્ય થવાનો તો પ્રશ્ન તો મારા માટે તો લાગુ પડતો નથી કે હું કરું છું. એના કારણ પણ એ નથી, પછી કાર્યનો સંબંધ રહેતો નથી. મૂળમાંથી કારણ સાથે સંબંધ કપાય એને કાર્ય સાથે સંબંધ રહે છે એ પ્રશ્ન રહેતો કોઈ શક્તિ જ નથી. થાય છે એનું કારણ પર્યાય ધર્મ છે. શું
પર્યાય?
શુદ્ધ અશુદ્ધ પર્યાય ધર્મ છે, વસ્તુ ધર્મ નથી. એ એક અંશ નો ધર્મ છે શુદ્ધિ અશુદ્ધિ થવી, પણ એ કોઈ વસ્તુના મૂળ સ્વરૂપમાં નથી. હવે જે મૂળ સ્વરૂપને અવલંબે છે તેને તે રાગ થતો નથી. કોને થાય છે? કે જે અવલંબતો નથી એને થાય છે. આમાં પ્રયોજન પૂર્વક ચર્ચા થવી જોઈએ આ વિષયની. થોડો વિચાર આવ્યો એવો વિષય છે, અથવા નિરર્થક પણ ચર્ચા ન થવી જોઈએ. કેવી રીતે? કે માણસને ભૂખ લાગી હોય ત્યારે એને ખાવાનું પ્રયોજન છે, ત્યારે એને કાંઈ પણ ખોરાક મળવો જોઈએ. એ વખતે એને કોઈ એમ કહે કે જાવને હવા ખાવા ભૂખ લાગી હોય તો શું? ખાવું ખાવું શું કરો છો, જાઓ હવા ખાવા. એ વસ્તુ કાંઈ બરાબર નથી. એ એમ કે પણ અહીંયા ભૂખ લાગી છે ભાઈ. ભૂખ લાગી હોય તો ગરમ ગરમ શેરો ને હલવો કરીને ખવડાવો, ત્યાં તો મેસુબ લાડવા આપો. અને એ ન હોય તો છેવટ સાદું પણ ખોરાક આપો, પણ હવા ખાવાની વાત તો ચાલે એવું નથી. એમ અહીંયા એ વાત છે કે જીવને પોતાને રાગ થાય છે એનું દુઃખ છે. આ સવાલ છે. ભૂખ લાગી છે એટલો પ્રશ્ન છે. તો એની ચર્ચા કઈક સાર્થક પણ થાય, નહીતર કારણ કાર્યને તપાસે. જેમ કોઈ દુનિયાના સમાચાર અખબારમાં વાંચે છે અને મિનિટ પછી પાછો ભૂલી જાય છે, વળી કાલ ફરીને છાપું હાથમાં આવે એટલે ફરીને વાંચવાનું મન થાય છે કે લામ જોઉં શું ચાલ્યું, આ દિલ્હીમાં શું ચાલ્યું ને વોશિંગ્ટનમાં શું ચાલ્યું, વળી પાછો ભૂલી જાય છે. એમ એને એમ થાય કે લાવને મંદિર જઉં છું, પરમાગમ સારમાં આવ્યું કે રાગનું કારણ જીવ છે કે નહીં, નથી લાગતો નથી. ગુરુદેવ ના પાડે છે જીવ રાગનું કારણ નથી, કાંઈ ના ભણે. એ આ ભૂલી ગયો ત્યાં ને ત્યાં પાછો, વળી બીજો બી આવ્યો ને બીજો મુદ્દો આવ્યો કે રાગનું કારણ જીવ કે નથી, કાંઈ ચાલુ નથી. કબૂલ કબૂલ આપણે નથી, પણ એમ ચાલે એવું એમાં કાંઈ નહીં વળે. એને રાગનું દુઃખ હોય, જે થોડો ઊંડો વિષય છે, તો એ પોતાના જીવના સ્વરૂપને અંદરમાં તપાસે કે આ સ્વભાવ કેવો. જે રાગના કારણપણે જો સ્વભાવ નથી અને આ રાગનું દુઃખ વેદાય છે કે જે દુઃખ જોઈતું નથી, તો ખરેખર દુઃખ ટળવાનો અને સુખ પ્રાપ્તિનો ઉત્સાહ, એનો હોશ, એની લગ્નિ, એનો ઉમંગ, એની જાતનો ઉત્પન્ન થવો
જોઈએ.
અને ત્યારે એને ખરેખર કારણકારી સમજાય છે. બાકી તો છાપું વાંચી જવા જેવી વાત છે કે ઠીક છે ચાલો, જીવ નથી કરતો તો નથી કરતો. જીવ એટલે કોણ? એક એક સમયે પ્રતિ સમયે રાગ થાય છે, ને રાગ થાય છે એનું દુઃખ થાય છે. એ વાત એને વેદનથી સમજાવી, ન્યાયથી ને યુક્તિથી સમજે. અને વેદન થાય છે એને સમજે નહીં તો એ ન્યાયની યુક્તિ એને કામ લાગશે નહીં, એને નહીં કામ લાગે. બીજાને સમજાવવા કામ લાગે એમાં એની કઈ ભૂખ માંગે
નહીં.
વેદનથી સમજાવવું જોઈએ. બહુ જે આ અધ્યાત્મના વિષયની વાસ્તવિકતા છે એમાં વેદનનો વિષય મુખ્ય છે. આ જીવને શું વેદન આવે છે એના ઉપર એની નજર રહે તો એને ઘણું ઘણું સમજાયું છે, અને એના ઉપર એની નજર ન રહે તો એને બહિર્મુખ દ્રષ્ટિમાં એક વાત સમજાય હું નથી. બધું એનું સમજણ ખોટી, તમામ સમજણ એની ખોટી છે. લખાણમાં એ સંકેત હતો, કેટલીક ચર્ચા તો એવી વખતે યાદ આવે ત્યારે થાય. આમ વેદન આવે છે, લખાણ જે હતું ને, આમ વેદન આવે છે, આમ વેદન આવે છે, એ પદ્ધતિ લખાણની હતી. એ શું સૂચવે છે કે જે પરિણમનમાં જ્ઞાનાદિનું પરિણમન છે એમાં વેદન શું ચીજ છે એને પકડીને વાત છે. રાગમાં રાગાદિનું વેદન છે, દુઃખમાં દુઃખનું વેદન છે, સુખમાં સુખનું વેદન છે. ખાસ કરીને જ્ઞાન અને સુખ એ વેદનનો મુખ્ય વિષય છે, અથવા બે ગુણ એવા છે કે જે વેદનમાં મુખ્યપણે અનુભવ ગોચર થાય છે. અને આ બે ગુણ અને બે ગુણના પરિણમનને યથાર્થ પ્રકારે સમજે તો એને આખો આત્મા સમજાય હું છે. એટલે તો પહેલા કળશની ટીકામાં રાજમલજી એ વાતને ત્યાં ઉપસાવી છે કે છ દ્રવ્યને અને પાંચ દ્રવ્યને, પાંચ અજીવ દ્રવ્યને અને છઠ્ઠા સંસારી જીવને. છ દ્રવ્ય છે ને, પાંચ અજીવ દ્રવ્ય અને છઠ્ઠા સંસારી જીવને, સિદ્ધના જીવને એક બાજુ રાખી લીધા, સાધકના જીવને એક બાજુ રાખ્યા. જાણનારને જ્ઞાની નથી અને સુખે નથી, આ બે વાત લીધી છે કે જાણનારને જ્ઞાને નથી ને જાણનારને સુખે નથી. પરદ્રવ્યને જાણતા સુખ ન થાય એ તો ઠીક છે, પરદ્રવ્યને જાણવા ગયો એમાં એને સુખ ન થયું, દુઃખ કેટલું થયું એનો કાંઈ ભલે એને ખ્યાલ ન રહ્યો હોય પણ સુખ તો નથી, એ વાત નક્કી છે. લોકો તો સુખ થાય એટલે બહારનું બધું જોવા નીકળે છે, પર્યટનમાં જાય છે, પણ પરદ્રવ્યને જાણતા જ્ઞાની નથી એમ કીધું. સુખ તો નથી પણ જ્ઞાની નથી, જાણે છે ને જ્ઞાન કેમ નથી એને, આ એક જિજ્ઞાસા ઉત્પન્ન કરે એવો પ્રશ્ન છે. કે પરદ્રવ્યને જાણતા છ દ્રવ્યને જાણતા જ્ઞાન નથી એમ કેમ કહ્યું? વળી આગમમાં છ દ્રવ્યનું નિરૂપણ છે અને જૈન આગમમાં જે છ દ્રવ્યનું નિરૂપણ છે, અન્ય આગમોમાં તો છ દ્રવ્યનું નિરૂપણ છે જ નહીં. તો આગમ ન વાંચવા, અને આગમ પૂર્વક જગત ચક્ષુ છે, આગમ છે તે જગત ચક્ષુ છે. જેમ કેવળ જ્ઞાન જગત ચક્ષુ છે એમ કેવળ જ્ઞાન અનુસરીને નિરૂપણ થયેલા જે આગમ છે જગત ચક્ષુ છે. સૌભૂત ઇન્દ્રિય ચક્ષુ છે એમ કરીને પ્રવચન સામે ગાથા છે, ને ભગવાન આગમ ચક્ષુ છે, આગમ છે એ જગત ચક્ષુ છે એમ લીધું. તો કહે છે કે પરદ્રવ્યનો આશ્રય છોડાયો છે, પરદ્રવ્યને પોતાના આશ્રયને સ્વાવલંબનને પોતાના અવલંબનને છોડીને કોઈ જગતની રચના જાણવા જાય છે તો તે બંધાય છે. આ શ્રીમદજીનું વચન છે. પોતાને જાણ્યા વિના, પોતાને અનુભવ્યા વિના, એટલે પોતાનું વેદન છોડીને કોઈ જગતની રચના જાણવા જાય છે તો તે જગતની રચના જાણવા જતા પણ બંધનમાં પડે છે. બરાબર, એ બંધાય છે. કેમ બંધાય છે? કે જગતના પદાર્થો એવા ચિત્ર વિચિત્ર સ્થિતિએ રહેલા છે કે આ એમાં આ ઠીક છે એનો રાગ ને આ અઠીક છે એનો દ્વેષ અને ઉત્પન્ન થયા વિના રહેશે નહીં. સ્વર્ગના સુખો નર્કના દુઃખોથી માંડીને તિરિંજના દુઃખો મનુષ્યના પણ અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર પાંચ ઇન્દ્રિયના વિષયોના પરિણામો સુગંધનો રાગ ને દુર્ગંધનો દ્વેષ આવ્યા વિના રહેશે નહીં. એટલે એમ કહ્યું કે પોતાને ભૂલીને જગતની રચના જાણવા જાય તો એ બંધાયા વિના રહેશે નહીં. તો બહુ ભાષામાં મૃદુતા ઘણી છે એટલે એકલો શબ્દ મૂકો છે કે પ્રાય બંધાય છે. પ્રાય બંધાય છે એની પાછળ થોડો એવો પણ અભિપ્રાય છે કે કોઈ જિજ્ઞાસુ જીવ સ્વરૂપની જિજ્ઞાસામાં રહ્યા રહ્યા પણ સાથો સાથ સદ્રવ્યની પણ જિજ્ઞાસાથી જ્ઞાન કરે છે તો એ જિજ્ઞાસામાં આગળ વધીને સ્વરૂપ જ્ઞાન કરવાનો છે એટલે એને બંધન માંથી બહાર કાઢે છે.
બરોબર,
એ બંધાશે નહીં એટલે પ્રાય બંધાય છે એમ. આગમનો અભ્યાસ છે ને જિજ્ઞાસુ ને એ રીતે હા, એ પણ ભેદ વિજ્ઞાનમાં તો શું છે કે પોતાને જાણવાનું મુખ્ય છે. ભેદ વિજ્ઞાનમાં તો જ્ઞાનાભ્યાસ છે, જ્ઞાયક નો અભ્યાસ થાય છે એટલે હું જ્ઞાયક છું એમ પોતાના જ્ઞાયક સ્વરૂપને ગ્રહણ કરતા ભિન્ન પડાય છે. આ ભિન્ન છે, આ ભિન્ન છે એમ ભિન્ન નથી પડાતું. ફલાણ ભિન્ન છે, રાગ ભિન્ન છે, શરીર ભિન્ન છે, સંયોગ ભિન્ન છે એમ ભિન્નપણાના વિકલ્પથી તો ભિન્ન પડાતો નથી. પણ જ્ઞાયકને ગ્રહણ કરતા જે જ્ઞાનાભ્યાસ થાય છે એ અંતરંગ જ્ઞાનાભ્યાસના ગ્રહણથી ભેદજ્ઞાન થાય છે ત્યારે એને બંધન થતું નથી. ત્યારે એને પરદ્રવ્યનું જ્ઞાન પણ પરદ્રવ્યના ભિન્નપણા સહિત થાય છે એટલે એમાં એને રાગ દ્વેષ થતો નથી. જગતમાં સાર કોણ કે નિજ શુદ્ધ જીવ વસ્તુ તે સાર છે. સમય સાર નો અર્થ ચાલે છે, સમય નામ આત્મા તે કોણ છે કે જીવ પોતે આત્મા છે એ સારભૂત છે. અર્થ કેનો કરે છે, જગતમાં સાર કોણ કે નિજ શુદ્ધ જીવ વસ્તુ તે સાર છે. સાર છે તે જ હિતકારી છે અને તેને જાણતા પર્યાયમાં જ્ઞાન તથા સુખ પ્રગટે છે. આ વેદનનો વિષય છે, જ્ઞાન અને સુખ એ વેદનનો વિષય છે. પરિસ્થિતિ એ છે, વેદન ઉપર વજન લેવાનું કારણ છે કે જીવ આગમનો અભ્યાસ કરે છે ત્યાંથી ચાલીને પરમાગમનો અભ્યાસ કરે છે કે જેમાં આગમ ઉપરાંત અધ્યાત્મનું નિરૂપણ છે. પરમાગમમાં તો આગમ નિરૂપણ સાપેક્ષ અધ્યાત્મનું પણ નિરૂપણ છે, પણ એમાં તે વેદનના વિષયને ઓળંગી જઈને ન્યાયયુક્તિમાં પડી જાય છે. સુખનો વિષય ન્યાયયુક્તિને આગમથી થાપે, દુઃખનો વિષય પણ ન્યાયયુક્તિને આગમથી થાપે. પતી ગયું, ચાલો આસિદ થઈ ગઈ વાત, બરાબર આગમ સાથે મેળ ખાય છે અને ન્યાય વિરુદ્ધ જતી નથી. એટલે વાત સાચી કે છે કે નહીં, એટલે વાત સાચી એમ છે. ઠીક,
બરોબર.
એક વિષય એવો છે કે ન્યાય યુક્તિને આગમમાં પણ કેટલાકની ચાંચ બૂડતી નથી. પૂર્વે જે વિપરીત સંસ્કારને ગ્રહણ કર્યા છે અને વિપરીત માન્યતાને આડી આવે છે, જ્ઞાનનો વિપર્યાસ નડે છે એટલે આગમ યુક્તિને ન્યાય બેસતા નથી. એ માન માન મહેનત કરીને બેસાડે, ક્લાસ ભરી ભરીને, શિયાળાનો ભરે, ઉનાળાનો ભરે, ચોમાસાનો ભરે, માન ક્લાસ ભરી ભરીને બેહાડે ત્યારે અહીંયા એમ કે પણ એ તારા આગમ યુક્ત ની ન્યાય થી બેઠું હોય સાચું નથી જા ત્યારે એને એમ થાય અરે વળી ક્યાં આગળ હાલવાનું બાકી રહી ગયું માંડ એમ થયું તું હવે બેઠું તો કે આ બેઠેલું ખોટું પણ શેનું ખોટું અમારું અમારું તો આગમ થી મેળ ખાય છે ન્યાય સર છે કે ન્યાય સર છે અને આગમ સર છે એનાથી વાત હજી કોઈક આગળ નહીં બાકી રહી જાય છે અને બાકી રહી જાય છે એ જ મુદ્દાની વાત છે હજી ન્યાય યુક્તિ આગમ થી બેઠું એ કોઈ મુદ્દાની વાત નથી કે છે કે નિજ શુદ્ધ જીવ વસ્તુ તે સાર છે તે હિતકારી છે તેને જાણતા પર્યાયમાં જ્ઞાન તથા શુભ પ્રત્યય છે એટલે કે શુદ્ધ જીવ વસ્તુને જાણતા પર્યાયમાં જ્ઞાનનું વેદન સ્વસંવેદન જ્ઞાનનું વેદન પ્રત્યય છે નિરાકુળ આત્મિક સુખનું વેદન પ્રત્યય છે પ્રગટ્ય છે એટલે વેદન પ્રગટ્ય છે કેમ કે શુદ્ધ જીવ વસ્તુમાં જ્ઞાન અને સુખ છે અને તેથી જ તે સારૂપ હોવાથી નમસ્કાર યોગ્ય છે નમસ્કાર યોગ્ય છે એટલે એના ઉપર વજન દેવા જેવું છે વજન આવે તો અહીંયા એ નમો છે નહીતર એને એ નમતો નથી માણસ નથી કહેતા આપણી વાતની હા પાડે છે પણ એની એનું ઢળણ બીજી બાજુ છે ઢળશે ઓલી કોર ભલે તમને હા પાડી પણ ઢળશે ઓલી કોર એનો અર્થ શું થાય છે કે વાત સંમત થવી એક વાત છે અને વજન આવવું તે બીજી વાત છે આ વજન આવે શુદ્ધ જીવ વસ્તુને જાણતા એના ઉપર વજન આવે તો એને એને નમસ્કાર કર્યો છે એને નમસ્મય સારા આવ્યો એમ કહેવામાં આવે છે
વજન આવે એટલે વેદન આવે
અને વજન એ વેદન હોય તો જ વેદનમાં આવે તો જ વજન આવ્યું છે પ્રગટ વેદન એ વજનની નિશાની છે નહીતર આગમ અનુસાર વાતની હા ભણી છે પણ એને વજન આવ્યું નથી નથી આવ્યું એ કેમ નક્કી થયું કે એને વેદન આવ્યું નથી ધર્મ એ ઉધારી નો વેપાર નથી એ રોકડીયો વેપાર છે ફળ એ અપેક્ષા એ કહેવાય છે કારણ ને કાર્ય એક જ સમયમાં છે કારણ કાર જુદા જુદા સમયમાં અહીંયા છે અને આદરવા યોગ્ય છે જ્ઞાન ને સુખ નો વિષય ત્યાંથી એમણે પોતાની મૌલિક પદ્ધતિથી ઉપાડ્યો છે રાજમલજી ત્યાં જે વિષય લીધો છે એ એકદમ પોતાની મૌલિક પદ્ધતિથી વિષય ઉપાડ્યો છે અને એ પહેલા જ કળશની ટીકામાં અહીંથી અહીંથી એમણે વેદનને મુખ્ય કરીને અધ્યાત્મ રસનો પ્રારંભ કર્યો છે જે આખી ટીકા અધ્યાત્મની મસ્તીથી સભર છે એનો પ્રારંભ અહીંથી કર્યો છે વેદન થી વાતને ઉઠાવી છે કે જગતના છ દ્રવ્યોને તું જાણને હું તો એમ કહું છું કે એમાં સુખ તો નથી પણ જ્ઞાને નથી જા પણ જાણવામાં જ્ઞાનનો વેપાર છે ને કે એને હું જ્ઞાન કહેતો નથી જા ઠીક જે જ્ઞાન જગતના છ પદાર્થોની સન્મુખ થઈને એને જાણવા જાય છે એ જ્ઞાન ને અમે જ્ઞાન કહેતા નથી જે જ્ઞાન સ્વસંવેદનમાં રહે છે જ્ઞાન વેદનમાં જ્ઞાન રહે છે એને જ્ઞાન કહીએ છીએ એમ ત્યાં થાપવું છે કે જે જ્ઞાન વેદન શુદ્ધ જીવ વસ્તુ તરફ ઢળતા થાય છે શુદ્ધ જીવ વસ્તુ પ્રત્યે નમતા થાય છે અને શુદ્ધ જીવ વસ્તુનો પરમ આદર કરતા થાય છે એવું જે સ્વસંવેદન ઉપજે છે એને જ્ઞાને છે અને એને સુખે છે.
દેવ શ્રીમંદર ભગવાન.